તારીખ 1-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 312
પ્રશ્ન ચાલે છે આત્મામાં જે અનંત શક્તિ છે એ અનંત શક્તિનો ખ્યાલ એટલે એનું જ્ઞાન એનું ભાવભાષણ કેવી રીતે કરવું જાણવું એક વાત છે વિશ્વાસપૂર્વક જાણવું બીજી વાત છે આત્મામાં અનંત શક્તિ છે એવું જાણવું તો ઘણાને મળે છે એ વિષય સામે આવે છે પુણ્ય યોગે સત્શાસ્ત્રોથી જ્ઞાનીઓથી કે આત્મામાં અનંત શક્તિ છે પણ એનો વિશ્વાસ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બળ આવતું નથી પુરુષાર્થ પડતો નથી એનો આધાર અને અવલંબન આવતું નથી અને એનાથી જે સુખ શાંતિ થવી જોઈએ એવું ફળ પણ મળતું નથી એટલે અહીંયા ખ્યાલ આવવો એટલે કે વિશ્વાસ આવવો પ્રતીતિ આવવી પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ એને બીજું સંકેત કીધું 751 તો અહીંયા શક્તિને જાણવી છે આ પ્રકારે જાણવાની છે કેવી રીતે જાણવી એમ કે છે જ્ઞાનનું અપૂર્વ સામર્થ્ય છે અથવા અપૂર્વ અનંત સામર્થ્ય છે તે પોતાના ક્ષેત્રમાં રહીને જગતમાં અનંતતા જીવો છે અનંતા પૂતગળો છે નરક છે સ્વર્ગ છે વગેરે આખું લોકાલોક છે તેને અને ગયો કાળ વીતી ગયો ભવિષ્યકાળ વીતશે તે બધાને જ્ઞાનની અંદર એક સમયમાં જાણી લીએ છે કેવળ જ્ઞાન આવું સામર્થ્ય છે એક સમયમાં જાણી શકે એવું સામર્થ્ય છે અને એ તો એક સમયની પર્યાયનું સામર્થ્ય છે કે જે સામર્થ્યની મર્યાદા બતાવી કે એક સમયમાં આટલું બધું જાણી શકે છે શક્તિરૂપ સામર્થ્ય તો એક સમયની પર્યાયથી અનંત ગુણો છે પર્યાય તો વ્યક્તિ થઈ પણ પર્યાય દ્વારા એને જણાવ્યું કે પૂરા લોકાલોકને એના ત્રણેય કાળ સહિત જાણે એ તો જેટલું સામે નિમિત્ત છે એટલું બતાવ્યું એથી કરીને એ પર્યાયની શક્તિનો કે સર્વજ્ઞ શક્તિનું માપ નથી નીકળતું કેમકે નિમિત્તો જે જ્ઞાનમાં જણાય છે એ એનું માપ છે આથી વધારે નિમિત્તો નથી જગતમાં પણ એવા અનંતા લોકાલોક હોય તો પણ એક સમયમાં જાણે અને તો પણ શક્તિ એથી અનંત ગુણે છે લોકાલોકમાં 14 બ્રહ્માંડ રૂપ જે લોક છે લોક અને અલોકમાં જે લોક છે 14 બ્રહ્માંડ રૂપ એ અલોકની વિશાળતા પાસે રાયના દાણા જેટલો છે એક આકાશમાં રાયના દાણા જેટલો છે અને આખું લોકાલોક સર્વ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં રાયના દાણા જેટલો એટલે એવા અનંતા લોકાલોક એક સમયની પર્યાયમાં સમાઈ જાય એથી અનંત ગુણ શક્તિ સર્વજ્ઞ શક્તિ એક ગુણ છે એવા એવા અનંતા ગુણોનો ભંડાર ભરેલો એવો આત્મા છે, પોતે પોતે છે, આત્મા છે એટલે પોતે છે, અનંત સુખ, અનંત આનંદ, અનંત શાંતિ જરૂર છે એના વિશ્વાસને સમજવા તો મળે છે. વિશ્વાસ આવવો એ બીજી વાત છે, અને જ્યારથી વિશ્વાસ આવે છે ત્યારથી શ્રદ્ધા સમ્યક થવાની તૈયારી કરે છે, અનુભૂતિમાં સમ્યક થાય છે, બીજ જ્ઞાનમાં એ મિથ્યા શ્રદ્ધા છે એની તાકાત લગભગ તૂટી જાય છે, ઉલટી શક્તિ લગભગ તૂટી જાય છે. બધે શ્રદ્ધા મિથ્યા રહે છે પણ એ શક્તિ વગરની છે. પછી પાછો અંતર્મૂર્તનો કાળ પણ લાગતો નથી અને તેને ક્રમ પડતો નથી. એક સમયમાં જાણી લે છે એને લઘુ અંતર્મૂર્ત પણ લાગતું નથી કે એને ક્રમ પણ પડતો નથી કે વારા ફરતી જાણે કોઈ ચીજને. કેવળ જ્ઞાનીનું જ્ઞાન એક સમયની અંદર બધું જાણી શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે, પણ પોતાને પ્રત્યક્ષ દેખાતું નથી એટલે વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે. જાણવા મળે, સમજવા મળે, પણ પોતાને પ્રત્યક્ષ નથી એટલે વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ આવે કેમ એ અહીંયા પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે કેમ વિશ્વાસ આવે. અનંત પરમાણુને જ્ઞાન એક સમયમાં જાણી લે તેવી જ્ઞાનની અનંત શક્તિ છે. પહેલા તો આપણે જોઈએ શું પોતે શું કહે છે, પછી એનો પ્રયોગ છે. વિશ્વાસ આવવાનો એક પ્રયોગ છે એ આપણે નિર્ભાન દર્શનની પગદંડીમાં ગુજરાતીમાં જૂની આવૃત્તિમાં 56મા પાને અને નવી આવૃત્તિમાં 43 કે 44મા પાને એ વિશે લીધો છે. પછી ત્યાંથી આપણે થોડું લેશો પોઈન્ટ આપણે એ ચાલે. જૂની આવૃત્તિ છે ને 56મા પાને, 56મા પાને અત્યારે આપણે ચાલુ ગ્રંથમાંથી લઈએ કે અનંત પરમાણુનું પરમાણુને જ્ઞાન એક સમયમાં જાણી લે તેવી જ્ઞાનની અનંત શક્તિ છે. મુનિરાજ 6મા-7મા ગુણસ્થાને ઝૂલતા હોય છે તેમાંથી કોઈને એવું જ્ઞાન અંતરમાંથી પ્રગટે છે કે પોતાના ક્ષેત્રમાં રહીને અભિદ્વીપના જીવોના મનની વાત જાણી લે છે. અધિદ્વીપ એટલે ત્રસનાડી, એટલે ત્રસ જીવો, મનવાળા જીવો બધા અધિદ્વીપમાં છે. એટલે મનોપર્યોગ જ્ઞાન જ્યારે પ્રગટ થાય તેવું મનોપર્યોગ જ્ઞાન પ્રગટે છે. મનોપર્યોગ જ્ઞાન જ્યારે પ્રગટે ત્યારે અધિદ્વીપમાં રહેલા જેટલા મનવાળા પ્રાણીઓ એ બધાના મનને જાણી શકે, પણ ઉપયોગ મૂકે તો. પ્રયોજન નથી એટલે ઉપયોગ નથી મૂકતા, પણ કોઈ વાર કોઈ પ્રસંગ ભજે મુનિરાજને તો સામાના મનની વાત જાણવામાં ઉપયોગ જાય અને જાણી લે. બાકી કઈ બધા જીવો ઉપર ઉપયોગ મૂકતા નથી, મૂકવાનું એમને પ્રયોજન પણ નથી. કેવળ જ્ઞાનમાં એવું નથી, કેવળ જ્ઞાનમાં ઉપયોગ મૂકવાની જરૂર નથી, ઉપયોગ ફેરવવાની જરૂર નથી. કેવળ જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપ ઉપર એકાગ્ર થયેલો છે અને તે સંપૂર્ણપણે સ્વરૂપ ઉપર એકાગ્ર થયેલો છે. શું એ ઉપયોગ ફેરવીને, અંશે ફેરવીને પણ ક્યાંય બહાર જતો નથી, છતાં પણ બધું જાણે છે, અથવા બધું જણાઈ જાય છે એમ લ્યો. જાણે છે એમ કહેવામાં જાણે ઉપયોગ મુક્ત હોય એવું લાગે, પણ બધું જણાઈ જાય છે, અરીસામાં જણાય એવી રીતે. ત્યારે મનોપર્ય જ્ઞાન અને અવધિ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન હોવા છતાં ઉપયોગ મૂકે અને જ્યાં ઉપયોગ મૂકે ત્યાં તેને જાણે, એ સિવાય મતિસુ જ્ઞાનનો ઉપયોગ ચાલતો હોય એમ. અવધિજ્ઞ મનોપર્યનો ઉપયોગ થાય ત્યારે જાણે, સામે સામે પદાર્થ જેને જાણવું હોય એને. એ એમને શ્રુત જ્ઞાનની લબ્ધિ હતી, અવધિ જ્ઞાન નહોતું. અત્યારે અવધિ જ્ઞાન નથી હોતું. શ્રુત જ્ઞાનની લબ્ધિઓ અનેક પ્રકારની છે, ઘણા પ્રકારની છે. આ એક પ્રકાર હતો બેન, કૃપાળુદેવનો બીજો પ્રકાર હતો, હોય છે. એ શ્રુત જ્ઞાનનું કાર્ય છે. અને શ્રુત જ્ઞાનની લબ્ધિઓમાં તો ઘણું 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 આવે છે. ઉપયોગ જાય ક્યારેક ક્યારેક, ઉપયોગ મૂકવાની બહુ ઈચ્છા ન હોય જ્ઞાન દશા હોય એટલે, પણ ક્યારેક ક્યારેક એવી રીતે ઉપયોગ ચાલ્યો જાય. હા, એનું કઈ ભક્તિના ભાવ વિશેષ પ્રકારે આવે ત્યારે ચાલ્યો જાય. પણ અમુક ક્ષેત્રો એવા છે કે એમાં ભક્તિનો પ્રશ્ન નથી, જેમ કે કોઈ નરકના ક્ષેત્રો જણાય કે કોઈ, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પણ ઉપયોગ કોઈ વાર એવી રીતે ચાલ્યો જાય, એવી લબ્ધિ હતી એમને બેન છે ને, એવી લબ્ધિ. શું કે છે, એવી બધી શક્તિઓ આત્મામાં છે, પણ તેનો વિશ્વાસ પોતાને આવવો જોઈએ. જ્યાં એમ કહેવું છે કે જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી એ વસ્તુ સમજમાં આવી હોય, જાણવામાં આવી હોય, પણ તેનું કાર્યકારીપણું નથી હોતું. કેમ કાર્યકારીપણું નથી હોતું, કે ઉલટો વિશ્વાસ હજી બંધ થયો નથી, કે ઉઠ્યો નથી, કે નાશ પામ્યો નથી. એટલે વિશ્વાસથી જ્ઞાન ઉલટું હોય ત્યાં સુધી જ્ઞાન કાર્યકારી નથી. જ્ઞાન વિશ્વાસપૂર્વકનું હોવું જરૂરી છે, એટલી વાત છે. લૌકિક દ્રષ્ટાંત પણ છે કે એક માણસને તમાકુનું વ્યસન છે, બીડી પીએ છે. ડાક્ટર એમ કીધું કે તમને કેન્સરનું, ફેફસાનું કેન્સર થયું છે, એટલે તમારે બિલકુલ એક વખત પણ બીડીનો એક ડમ પણ તમારે લેવાય નહીં. ઘણી બીડી પીધા પછી તો એ કેન્સર થયું હોય, એટલે ટોક્સિકેશન તો ખૂબ થયા પછી જ કેન્સર રિઝલ્ટેડ થયું હોય, એ રહી ન શકે. એને ખબર છે કે આ પીવાય ને પીએ તો મરી જઈએ, પણ તો એ પીધા વગર. કેમ કે એનો વિશ્વાસ નથી ઉઠ્યો. બીડી પીવાથી જે સુખ થાય છે, એ સુખનો જે એને અનુભવ કર્યો છે, એ અનુભવથી જે વિશ્વાસ જામેલો છે, એ મીટો નથી. એટલે હું મરી જઈશ, એની સમજણ એની કાર્યકારી થતી નથી. મરી જવાય તો ભલે મરી જવાય, અત્યારે તો મારે સુખ જોઈએ, મને અત્યારે બીડી પીવાનું સુખ જોઈએ, મને એ સુખ વગર નહીં ચાલે, હું એ વગર દુઃખી છું, અને એ દુઃખમાં હું નહીં રહી શકું. ના, મરી જશે ખબર છે એને, કારણ કે ડાક્ટરે જાહેર કર્યું છે, અને પીડા એવી ચાલતી હોય એને કે એમાં જીવવાનો સવાલ નથી રહેતો. અમારા નાના ભાઈને શાળાને ગાંઠ નીકળી હતી ગળાને, એ ચેઇન સ્મોકર હતો, અને અમુક બોલી આ બોલી ચા પીએ છે ને, અહીંયા આપણે બનાવે છે અફીણના ડોડવા વાળી, એ દિવસમાં એને 4-6 વખત પીવા જોઈએ. જતા આવતા તો રસ્તામાં લાગે હોય ત્યારે 2-4 વખત ચક્કર મારીને પી આવે છે. એટલે ખૂબ ચાયો પીધેલી અને ખૂબ બીડીઓ પીધેલી 38 વર્ષની ઉંમર હતો, નાની ઉંમર હતી. પીડા 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 ગલોટિયું ખાઈ જાય, સૂઈ ન શકે, બેસી ન શકે. બીડી છાની મને પીધી, ચા પીવા તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી. બૈરાને ખબર પડે, દવા બવા કઈ પાસે જાય ત્યારે ખબર તો પડે ને, પાસ આવે છે તો બીડી પી લીધી. ખીજાય ઘરવા ઘરવાળા મડીલો ખીજાય, નાના મોટા બધા ખીજાય. પણ દીને જવાબ દે, હું કરે સાંભળી લે, મારી ક્યાં પાંચમની છઠ થવાની છે? પાંચમે મરવાનું છું તો કઈ છઠ છઠુથી જીવવાનું નથી. પી લેવા દો ને મને, હું નથી રહી શકતો. હું કે કેમ કે એમાં જે સુખનો અનુભવ થાય છે અને વર્તમાન એના વગર જે દુઃખ છે એ વિષયોમાં સુખ છે એવો જે વિશ્વાસ અત્યારે તરવારની હવે લાકડી શું કામ આવે એ કહો. આમ માણસ તરવાર લઈને ઉભો, એની સામે તમે લાકડી માર લઈને ઉભા રહ્યો તો લાકડી તમારી તૂટી જવાની છે એક તરવારના જાતે. લાકડી વાળાની સામે લાકડી કામ આવે, વિચારની સામે વિચાર કામ આવે, પણ અનુભવની સામે તો અનુભવ જ જોઈએ, વિચાર નો કામ આવે. એટલે ફિલિંગ સ્ટેજમાં આપણે વિષય ચાલે છે કે વિચારની સામે વિચાર ચાલ્યો પણ અનુભવની સામે તો અનુભવ જ જોશે તમારે. સુખ દુઃખના અનુભવથી આપણે કેમ મુખ્ય વિચારીએ છીએ? એની કેમ બધું મુખ્ય ચર્ચા અહીંયાથી કેન્દ્ર સ્થાનમાં સુખ દુઃખનો વિષય કેમ છે? કેમ કે એ અનુભવનો વિષય છે અને પ્રયોજન એનું છે. અનુભવપૂર્વક તમે સુખ દુઃખને સમજ્યા છો, વિશ્વાસ કર્યો છે. ઉલટો તમે સુલટા અનુભવપૂર્વક સુલટો વિશ્વાસ ઊભો ન કરો ત્યાં સુધી કોઈ રીતે આત્મામાં શક્તિ છે એનો વિશ્વાસ આવવાનો નથી, આત્માના સામર્થ્યનો વિશ્વાસ નથી. એવી બધી શક્તિઓ આત્મામાં છે પણ તેનો વિશ્વાસ પોતાને આવવો જોઈએ. આત્મા પોતે ક્ષેત્રાંતર કરીને એક સમયની અંદર ઉર્ધ્વલોક સિદ્ધાલયમાં પહોંચી જાય છે, એવી એનામાં શક્તિ છે. એ ગતિ કરવાની શક્તિ છે અને ક્રિયાવતી શક્તિ કહી છે શાસ્ત્રમાં. એક સમયમાં ઉદગળમાં પણ એવી શક્તિ છે અને જીવમાં પણ એવી શક્તિ છે કે લોકના એક છેડેથી બીજા છેડા સુધી એક સમયમાં એ જઈ શકે, પરમાણુ પણ જઈ શકે અને જીવ પણ જઈ શકે. વધુમાં ગમે તે પરમાણુ જઈ શકે, છોટો પરમાણુ પણ જઈ શકે. કંઈક એ એની સ્વતંત્ર શક્તિ છે, કોઈને કારણે નથી, કોઈને નિમિત્તે નથી, કોઈને અવલંબને નથી, પોતાની જ શક્તિ છે બંનેને ઉપાદાનને. જઈ શકે જાય છે એ કઈ દેખાય નહીં પણ જઈ શકે છે. એટલે આમાં તો શું છે, જે 14મા ગુણ સ્થાને તો નિષ્કર્મ અવસ્થા છે, મન વચન કાયના યોગ અને બધા કર્માણુ કર્મ પરમાણુ ખલાસ થઈ ગયા, પછી એકલો જીવ રહી ગયો. સિદ્ધાલયમાં જવા માટે તો અશરીરી કારમણ શરીર વગરનો, ઔદારિક શરીર વગરનો, તેજસ શરીર વગરનો કોઈ પણ પરમાણુનો સંગ નથી. જેવું મૂળ દ્રવ્ય અસંગ તત્વ છે એવા અસંગ થઈ ગયા સિદ્ધ ભગવાન. જેવું 14મો ગુણસ્થાન પૂરું થયું એટલે પહેલા સમયમાં અહીંયા હોય, એ જ સમયમાં એ વચ્ચેના બધા ક્ષેત્રમાં હોય, એ જ સમયમાં એ સિદ્ધાલયમાં હોય, એક જ સમયમાં બધે હોય એવી એમની ગતિશક્તિ છે. પણ શાસ્ત્રમાં એ વિષય છે કે જીવ અને પરમાણુની ક્રિયાવતી શક્તિની ઝડપની મર્યાદા વધુમાં વધુ કેટલી, કે એક 14 બ્રહ્માંડના એક છેડે થી બીજે છેડે એક સમયમાં પહોંચી જાય. ત્યારે આ તો મધ્ય લોક છે એટલે સાત રાજ્ય જેને કાપવાના છે, કેમ કે બધા આત્માઓ તો મનુષ્ય આત્માઓ જ સિદ્ધ થાય છે, કોઈ નરકના આત્માઓ તો સિદ્ધ થતા નથી, નીચે હોવાનો કોઈ સાતમી નારકીનો સવાલ રહેતો નથી. એટલે અડધું અંતર તો નીચે છે, અડધું અંતર ઉપર છે, અડધું એક સમયમાં કપાય. આખું એક સમયમાં કપાતો હોય તો અડધું એક સમયમાં કપાવવામાં શું વાંધો, એ કપાઈ જાય છે. તિરાડ વિચાર થી પડી શકે છે એટલે પેલી વિચાર દશા છે. વિચાર થી પડે, વિચાર થી થોડાક આગળ જઈએ તો યુક્તિ થી વધારે પડે છે. અનુભવની યુક્તિ, અનુભવની યુક્તિ કેવી રીતે, કે તમને લાડવો ખાતા ખાતા સુખ લાગ્યું, પછી તમને લાડવો ખાતા ખાતા દુઃખ લાગ્યું, તમારો કોન્સેપ્ટ એમ છે કે જેટલું વધારે ખાઈએ એટલું સારું, ને તમે ખૂબ દાબી દાબીને માંડ્યું ખાવા, ભલે તમારે કલ્પના ઘટી ગઈ તોય પણ તમને એમ છે કે ના ના નિર્ણય એવો છે કે જેટલું વધારે ખવાય એટલું સારું. ને જેટલું વધારે ખાવા માંડ્યા એમાં થઈ વોમિટ, વોમિટ થઈ એટલે આંતરડા થઈ ગયા ઊંચા, પેઇન થયું, દુખાવો થયો. સુખ તો નથી ખાવામાં, દુઃખ ખાતા 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 સુખ વધ્યું નહીં. નાની એમ કહે છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, સાચી વાત છે, સુખ નહોતું. એમ તિરાડ પડે ખરી, તિરાડ પડી શકે ખરી. વિચારની ભૂમિકામાં થોડાક અમુક અમુક અનુભવ જે જ્ઞાનીઓએ બતાવ્યા છે એ અનુભવમાં તપાસે પોતાને, તો એને અવિશ્વાસ ઊભો થાય. એટલે શું થાય કે જે વિશ્વાસ છે એ મોડો પડી જાય, નબળો પડી જાય, જે દ્રઢ વિશ્વાસ છે એની દ્રઢતા તૂટી જાય, એને આપણે તિરાડ કહી શકીએ. બાકી તો જે સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ છે, ભાવભાષણનું જે પ્રકરણ છે, એ અનુસાર ભાવભાષણ આવે ત્યારે જ વિશ્વાસ બદલાય, ત્યારે આખો વિશ્વાસ બદલાઈ જાય, નવો વિશ્વાસ સ્થાપિત થાય, આત્મામાં અનંત સુખ છે એવો વિશ્વાસ સ્થાપિત થાય, અને મારા આત્મા સિવાય બીજે ક્યાંય કોઈ અન્ય દ્રવ્યમાં કોઈ અન્ય ભાવમાં કિંચિત માત્ર સુખ નથી, જે સુખનો વિશ્વાસ સ્થાપેલો હતો એ ખલાસ થાય, એ પ્રમાણે આખો અભિપ્રાય બદલાઈ જાય છે. આખો સુખ વિશેનો અભિપ્રાય અને વિશ્વાસ આખો આખો બદલાય છે ભાવ ભાષામાં, તો ત્યારથી પુરુષાર્થ પડે છે. કલ્પના છે એટલે ક્યાંથી લાગે, અને એ વખતે આકૃતા જોવા બેસે તો લાગે, પણ રસ છે સુખનો એટલે ન લાગે. એ રસથી જોવે ક્યારે, આપણે એમ કહીએ છીએ ને કે મને આમાં સુખ લાગ્યું, તો એનો અર્થ શું થયો કે એ વખતે તમને રસ પીડ્યો હતો. હવે તમને કોઈ એમ કે સમજાવવાવાળા કે ભાઈ એ વખતે પણ તમને આકુલતા થતી હતી, તમારે જોવું જોવો તમે આકુલતા થતી હતી, તો તમે એમ કહો કે ના ના મને તો સુખ લાગ્યું હતું. કેમ કે જ્યારે તમને સુખનો રસ અનુભવ ગોચર થતો હોય ત્યારે તમારે એ દુઃખ છે કે સુખ છે એ જોવાનો તમારો ઓબ્ઝર્વેશનનો તમારો જ્ઞાન કામ જ ન કરતું હોય ઓબ્ઝર્વેશન, એટલે અવલોકન ઉત્પન્ન થાય તો એ તૂટી જાય છે. એનું કારણ શું છે કે અવલોકન છે એ વખતે રસ ન હોય ને રસ હોય તો અવલોકન ન હોય. હવે જે વિભાવ રસ છે એ જ બંધ તત્વ છે, એ જ મોક્ષથી વિરુદ્ધ તત્વ છે, તો એને તોડનાર જ્ઞાન છે, બંધને તોડનાર જ્ઞાન છે. એ વાત તો પ્રયોગથી સિદ્ધ થઈ ગઈ, સાબિત થઈ ગઈ, અનુભવ ગોચર થઈ જાય છે. વાત અવલોકનના કાળમાં જ એ વાત, એ વાતનો અનુભવ થાય છે કે આ બંધ તત્વને તોડનાર જ્ઞાન જ છે, એને જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. પછી એ જ્ઞાનને શ્રદ્ધા અને ચારિત્ર છે એ વધારે કામ કરતું કરે છે, મજબૂત કરે છે. જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. જ્યારે આકુલતા દેખાય ત્યારે વિભાવ રસ મંદ પડી જાય. આકુલતા દેખાવા જોવાની જાગૃતિ આવવી, એ વ્યવસ્થિત રીતે આવવી, યોજનાબદ્ધ રીતે આવવી, યથાર્થ પ્રકારે આવવી, તે મુમુક્ષુતા આરોહણ ક્રમ અનુસાર આવે. બીજી રીતે યથાર્થ પ્રકારે ન આવે અને કન્ટિન્યુ ન રહી શકે, યથાર્થતા ન હોય એટલે એ સતતપણે જાગૃતિ ન રહી શકે. ક્યારેક કોઈ પર્યાય નહીં હોય ને પછી ઘણી પર્યાયો નહીં હોય, તો ફરી પછી કોઈ પર્યાય નહીં હોય તો એનો કોઈ અર્થ નથી. અને એમાંય તે પછી પર્યાય ગયા પછી આવે છે કે એ વખતે થાય છે, બીજી વાત છે. પાછે પાછળથી પણ વિચાર આવે એમય બને, પણ અંતર થોડું હોય તો એમ લાગે કે મને તે જ વખતે જાગૃતિ થઈ હતી, એવું પણ બને. શું કહે છે? આત્મા પોતે ક્ષેત્રાંતર કરીને એક સમયની અંદર ઉર્ધ્વ લોકમાં સિદ્ધાલયમાં પહોંચી જાય છે, તેવી એનામાં શક્તિ છે. જ્ઞાન શક્તિની વાત કરી, બીજી ક્રિયાવતી શક્તિની વાત કરી, ગતિશક્તિ જેને કહે છે. વિચાર કરે તો આત્મામાં અનંત શક્તિઓ છે તે ખ્યાલમાં આવે છે. એ વિચારથી ખ્યાલમાં લેવાની વાત થઈ, વિચાર કરે તો સમજી શકે ને ખ્યાલમાં આવે, પણ વિશ્વાસ જોઈએ એમ કે છે. એ વાત પોતે રાખી છે, વિચારથી સમજી શકાય પણ વિશ્વાસ જોઈએ. તેનો અસ્તિત્વ ગુણ એવો છે, ત્રીજી શક્તિની વાત કરે છે હવે. તેનો અસ્તિત્વ ગુણ એવો છે કે લોકાલોકના ગમે તેટલા દ્રવ્યો ભેગા થાય તો પણ પોતાનો નાશ થતો નથી. આપણે લઈએ કે એક નાનો જીવજંતુ હોય છે, દેડકો કે કોઈ પતંગિયો કે એવું, ટ્રેનની અંદર પાટા નીચે આવી જાય, બરાબર, પાટા ઉપર હોય અને વ્હીલ ફરી જાય, કાગળ જેવું એનું શરીર પાતળું થઈ જાય, કેટલું ચેપો બોલાઈ જાય ને, ચેપાઈ જાય, ચેપાઈ જાય એટલે કેટલું ચેપાઈને થાય, હે, કાગળ જેવું પાતળું થઈ જાય. કેમ કે પછી તો બધા ગાડીના પૈડા ફરી જાય, હે, જેવું પહેલું પૈડું ફરે એટલે જીવ ત્યાંથી છૂટો પડી જાય, જીવ ત્યાંથી છૂટો પડી જાય, જીવને કાંઈ ન થાય, શરીર ચેપાઈ જાય, જીવ નો ચેપાય, હે, એને કોઈ સ્પર્શી શકતો નથી, જીવ ત્યાંથી છૂટો પડીને બીજા ક્ષેત્રમાં જાય. પહેલે ઝાટકે જે શરીરના સાથે અંતત્વ છે એનું દુઃખ થાય, પીડાનું એક સેકન્ડ નપા ભાગ જેટલો, પછી ખલાસ, ત્યાં શરીર છે ત્યાં જીવ નથી, પછી શરીરનું ગમે એ થાય નહીં. શરીર સાથે જીવ છે ત્યાં સુધી કાય યોગ ગણ્યો છે, કાય યોગ છે ત્યાં સુધી વેદનાના અનુભવનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે શરીર સાથે, યોગ છે પણ જો ઉપયોગ છે તો પીડા છે, ઉપયોગ નથી તો પીડા નથી. બાહિર નારકી કર્તવ્ય ભોગે અંતર સુખરસ ઘટાઘટી, એનો અર્થ શું છે? કે સમ્યક દ્રષ્ટિ જીવો નર્કની અંદર સાતમી નારકી હોય છે, નવું સમ્યક દર્શન લેનારા સંસ્કાર પર, કે ત્યાં નિમિત્ત નથી, નિમિત્ત પહેલી નારકી સુધી છે. કોઈ જીવો તમારો મિત્ર ક્યાં છે, ઓહો નરકમાં છે, એને એના ઉપર કરુણા આવે ત્યારે લાવે એને જઈને સમજાવો, બધા એને સમજાવે, એને સમજાવવા જાય અને એ જ્ઞાન પામે ત્યાં, એથી વધારે ત્યાં આગળ નથી. પછી પછી બીજીથી સાતમી નારકી સુધી જે જીવોને સમ્યક દર્શન થાય છે એ સ્ત્રોના સંસ્કાર લઈને ગયા હોય તો નિસર્ગાત સમ્યક દર્શન ત્યાં થાય છે. સંસ્કારના બળે, સંસ્કારનું બળ ઘણું છે. હા, હે એવું સ્વર્ગમાં સંસ્કારના બળે થઈ શકે, કોઈ પણ જગ્યાએ થાય સંસ્કારના બળે. તિરિંચોને તો થાય જ છે, તેની રીતે કોણ સમજાવવા જાય. મહાવીર સ્વામીને તો બધા રુદ્ધિધારી મુનિઓ મળ્યા, પણ બધાને કંઈ એવો યોગ મળે નહીં. તેમ સમોસરણમાં જાય તો યોગ મળે, પણ સમોસરણ કેટલાને મળે, ક્યારે મળે? છતાંય અનેક જીવોને સમ્યક દર્શન થાય છે તિરિંજ ગતિમાં, એ સંસ્કારના બળે થાય. ચારે ગતિમાં સંસ્કારના બળે સમ્યક દર્શન થવા માટે ચારે ગતિ ખુલ્લી છે, એમાં કોઈ બાધા નથી. એટલે કૃપાળુદેવે કહ્યું ને કે સત 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 છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સર્વત્રમાં કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. જી સંસ્કાર મેં વો બાત હૈ કે જબ કોઈ આત્મ સ્વરૂપ કો સુનાને વાલા જ્ઞાની હોતા હૈ तब आत्मस्वरूप को जब ज्ञानी सुनाता है तो ज्ञानी को आत्मरस बहुत बहुत प्रकट हो जाता है. यानी ज्ञानी जब आत्मस्वरूप को सुनाते हैं तो आत्मरस से विभोर हो जाकर हो जाते हैं. ऐसी परिस्थिति में કોઈ સુપાત્ર જીવ સુનતા હૈ પર ઉસકો બહોત રુચિ પ્રગટ હો જાતી હૈ, એને રુચતા બહોત હૈ, વો આત્મભાવ ઓર આત્મરસ ઉનકો દિખતા હૈ. ઇસ વક્ત ક્યા દિખતા હૈ? આત્મભાવ ઓર આત્મરસ દિખતા હૈ. ઉનકો ભી બહોત રસ ચડ જાતા હૈ ઇસ બાત કા, તબ ઉસકો સંસ્કાર પડ જાતા હૈ. ભાવભાષણ કે પહેલે ભી કભી કિસી કો એસા હોતા હૈ, ઓર ભાવભાષણ મેં તો અક્સર હોતા હી હૈ, લેકિન ભાવભાષણ પ્રત્યક્ષ જ્ઞાની કે બિના નહીં હોતા હૈ, ઇસકા યહી કારણ હૈ. તો પ્રત્યક્ષ જ્ઞાની કે યોગ મેં ભાવભાષણ હોતા હૈ તો જીવ કો સંસ્કાર તો પડી જાતા હૈ. ફિર ઉસકો ભાવભાષણ કે બાદ તો બહુ અલ્પ સમય મેં સાનુભવ પ્રગટ હો જાતા હૈ. કિસી કા આયુ લંબા નહીં હો ઓર ભાવભાષણ કે બાદ સાનુભૂતિ હોને કે પહેલે હી આયુ પૂરા હો ગયા તો દૂસરે ગતિ મેં ચલ જાય ચડા જાયગા, યા તો મનુષ્ય હુઆ કોઈ ભી ચાર ગતિ મેં પૂર્વ કર્મ અનુસાર જાયગા, ઓર વહાં વો સંસ્કાર કે બલ સે આત્મકાર્ય કર લેગા. લેકિન કરેગા કરેગા ઓર કરેગા, વો સંસ્કાર કા બીજ, વો બીજ કભી નાશ હોને વાલા નહીં હૈ. જૈસે આત્મા કા કભી નાશ નહીં હૈ, વૈસે આત્મા કે સ્વભાવ કા સંસ્કાર કા ભી નાશ નહીં હોતા. આત્મા નિત્ય હૈ તો ઇસકા સંસ્કાર ભી નિત્ય હૈ, સ્વભાવ જૈસા હૈ વૈસા હી ઉસકા સંસ્કાર હૈ, તો ઉસકા અંશ હૈ, ઇસલિયે ઉસકો સમ્યક દર્શન કા અંગ કહા. કૃપાલુદેવ ને સમ્યક દર્શન કા संकेत का अंग बोला है। संस्कार तो जाए नहीं, तो भाव भाषण वक्त पड़ी गया छे, એટલે એમણે લીધું છે। 220 બોલમાં એ વાત એમણે લીધી છે કે કોઈ જીવ સમ્યક દર્શનથી ચ્યુત થઈને મિથ્યાત્વમાં આવે છે તો પણ તે પાછો સમ્યક દર્શનમાં આવે છે તેનું કારણ તેણે અસ્તિત્વ ગ્રહણ કર્યું તે છે, તેનું કારણ સમ્યક દર્શન થયું તે છે એમ ન કીધું, તેનું કારણ અસ્તિત્વ ગ્રહણ કર્યું છે તે છે એમ લીધું છે। અસ્તિત્વ ગ્રહણથી એ વાત એમણે શરૂ કરી છે કે અનંત કાળમાં સંકિત તો નથી થયું પણ અસ્તિત્વ ગ્રહણ પણ નથી થયું। એક વાર જો અસ્તિત્વ ગ્રહણ થાય તો તેને સમ્યક દર્શન થાય જ, એને એને મોક્ષ થાય જ, એ વાત એમણે 220માં લીધી છે વ્યાખ્યાન શારીરિકમાં। શું કે છે, જુદી જુદી શક્તિઓનું વર્ણન સમજાવે છે, જ્ઞાન શક્તિ સમજાવી, ક્રિયાવતી શક્તિ સમજાવી, હવે અસ્તિત્વ શક્તિની વાત કરે છે કે જુઓ આત્મામાં અસ્તિત્વ શક્તિ અનંતી છે, જગતના અનંત પદાર્થો ભેગા થઈ અને આત્મા ઉપર એટેક કરે અને આત્માનો નાશ કરવા માગે તો કોઈ પણ આત્માનો નાશ ન થઈ શકે એમ કહેવું છે। સાંભળીને એની હૂંફ ચડવી જોઈએ ઓછામાં ઓછે, હે મારો નાશ જ નથી થવાનો, બહુ મોટી વાત છે, હવે વાંધો નહીં હું મરવાનો જ નથી, હૂંફ આવી જવું ચડી જવું। આત્મામાં તેનો અસ્તિત્વ ગુણ એવો છે કે લોકાલોકના ગમે તેટલા દ્રવ્યો ભેગા થઈ તો પણ પોતાનો નાશ થતો નથી, બધા આખું આખું જગત આવે નહીં મારા ઉપર હુમલો કરવા, જ્ઞાની કેમ જ્ઞાનીને કેમ ભય થતો નથી કે ગમે સામે હોય ને ગમે કરવા આવે નહીં, મને કોઈ કાંઈ કરી શકે એમ છે નહીં, મને કોઈ સ્પર્શી શકે એમ નથી, મને કોઈ જોઈ શકતા નથી, નહીં તો બિચારા જ્ઞાનથી અવરાયેલા છે જગતના જીવો, મને ક્યાં જોઈ શકે છે, મને શું કરી શકે, ન જોઈ શકે ન સ્પર્શી શકે, તો પછી કસાઈ કરીને જેટલા ઠેકડા મારવા એટલે એનામાં મારે નહીં, મારે શું લેવા દેવા, મન મને તો કઈ કરી શકવાના નથી, ખલાસ, કોઈ ભય નથી, સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે। એટલે સમયસારની નિર્જરાધિકારમાં એ વાત લીધી કે વિશ્વમાં જગતમાં વજ્રપાત થાય તો પણ સમ્યક દ્રષ્ટિને ભય થતો નથી, આવે છે 7 શ્લોક લીધા છે ને એમ એક શ્લોક છે વજ્રપાત થાય તો, અને એ સાહસ સમ્યક દ્રષ્ટિ જ કરી શકે છે નિર્ભય રહેવાનું। સમ્યક દ્રષ્ટિ કરતું સાહસમ ઇદમ એમ કરીને વાત લીધી છે, એક જ સાહસ કરી શકે છે કે આખી દુનિયા ઉથલ પાથલ થઈ જાય ને કાંઈ મને લેવા કે દેવાય નથી, આ તો થોડું વાવાઝોડું થાય તે ગભરાય, ઝાડ પડશે તો, દિવાલ પડશે તો, છત પડશે તો, મકાન પડશે તો, અરે ગમે થાય ને તને કાંઈ થવાનું નથી, વાવાઝોડામાં પવનના જીવો કેટલા, વનસ્પતિના જીવો કેટલા, તમે મકાનમાં બેઠો છો પશુ પક્ષી ક્યાં અને મકાન છે, અનંતા જીવો પવનના, અનંતા જીવો પાણીના, અનંતા જીવો વનસ્પતિના, એને શું આશરે છે, શું પ્રોટેક્શન શું છે, કોઈ રક્ષણ નથી, અને તારી હાલત અનંતવાર થઈ છે, અત્યારે હું બેઠો છું ઘરમાં બેઠો છું, બારી બાયણા બંધ કરી દીધા, હા તારી હાલત એ અનંતવાર થઈ છે, નકામી સુખ દુઃખ ની કલ્પના કરે, જ્યાં વાવાઝોડું મૂટ્યું તો કે હા હવે લાઈટ ક્યારે આવશે, પાવર ક્યારે આવે, પાવર આવે ત્યારે હવે આમ ક્યારે થશે, ઈ થાય ત્યારે હવે આમ ક્યારે થશે, ખાય ભૂખ લાગે ત્યારે, ભૂખ લાગે ત્યારે ખોરાક મળે તો સારું, ખોરાક ખાય તો કે હવે પચે તો સારું, પચે તો કે હવે લેટ્રિન આવે તો સારું, ડૉક્ટર નામે તો હવે ભૂખ લાગે તો સારું, હવે ભૂખ લાગે એટલે ખાવ તો સારું, છે કઈ ઠેકાણું? હે, આ બંધ થાય એવું નથી. આ જે વિશેષ સર્કલ છે, વિશેષ એટલે ઝેરી, આ બંધ થાય એવું નથી. અને જીવને દુઃખ બંધ થાય એવું સંસારમાં છે. આ સંસાર કેવળ ક્લેશમય ને દુઃખમય છે, અને એ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ આપણે 569 માં થાય. અસ્થિરતાનો ભય, ભય પ્રકૃતિ હજી ઉપરના ગુણસ્થાને જવાની, છઠ્ઠા સાતમા ગુણસ્થાને ભય પ્રકૃતિ જાય. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ, અબુદ્ધિપૂર્વકનો તો હજી આગળ જાય, પણ બુદ્ધિપૂર્વકનો જાય. છઠ્ઠા મુનિ છે એ હટે નહીં, સમ્યક દ્રષ્ટિ હટે. મુનિ સાપ આવે તો આવવા દે, કરડે તો કડવા દે, થશે નહીં. કેમકે એમને ભય ચાલ્યો ગયો, એટલી સ્થિરતા આવે છે. ચોથા ગુણ સ્થાને એટલી સ્થિરતા નથી હોતી, એમ છે. સમ્યક દ્રષ્ટિની દુકાન હોય તો સાંજે દુકાન બંધ કરે ત્યારે તાળું મારીને જાય કે ખુલ્લી મૂકીને જાય? હે, તિજોરીની અંદર રૂપિયા હોય એ તિજોરીને ચાવી મારીને લોક કરીને જાય કે ખુલ્લી મૂકીને જાય? પણ મુનિરાજો હોય તો નગ્ન થઈને બહાર નીકળી જાય, જાઓ. આ તિજોરીએ પડી રહીને, દુકાને પડી રહીને, મકાને પડ્યા રહ્યા ને, કુટુંબે પડ્યું રહ્યું, જાઓ. એને તાળું મારવાનો નથી સવાલ. ગુણસ્થાન અનુસાર રાગાદી ભાવ હોય છે, પણ એ અસ્થિરતાના છે. એકત્વનો ભય નથી, અનંત ભય નથી, અલ્પ ભય છે, એ વખતે જાગૃતિ છે. પણ રોજ તાળું મારે તોય તે હારું જ મારે, ઠીક. એક દિવસ ઠીક, પણ રોજ કે હારું? ચક્રવર્તી છે શાંતિનાથ, કુંથુનાથ, સરનાથ, 96,000 રાણીમાં કેટલી મરી જાય, કેટલાય રાજાઓની કન્યાઓના લિસ્ટ પેન્ડિંગમાં જ ઉભા હોય, એને માગા ઉભા જ હોય. એને જગ્યા થાય એટલે અમને જગ્યા આપજો, તમારે ત્યાં જગ્યા થાય એટલે અમે ઉમેદવાર ઉભા છીએ. સમ્યક દ્રષ્ટિ, સહાયક સમ્યક દ્રષ્ટિ, એ ભવે મોક્ષે જનારા, રોજ ઉઠીને લગ્ન કરે, સારી વાત કહેવાય? એનું લગ્ન મંડપનો આપણે વીખી નાખે ત્યાં વીખે જ નહીં લોકો. એનું જે લગ્ન કરવાનો મંડપ હોય વીખે નહીં લોકો, કે ભાઈ આમને રાખો ને આમાં તો રોજ લગ્ન કરવા પડે એવું છે. અત્યારે ઉદય જેવો છે, રોજ લગ્ન ગળે ઉતરે કેવી રીતે? જરૂર હતી કઈ? બે પાંચ પાંચ પછી મરી ગઈ, હાલો તો એમાં શું ખોટ ગઈ? આટલી બધી તો છે, એનો ઉદય જેવો છે. રાજાને ત્યાં જન્મ છે, રાજપાટ તો છે, પછી છોખંડ જીતવા ને લડાઈ કરવી ને એમાં હિંસા થાય ને માણસો મરી જાય ને શું જરૂર? ન કહી શકાય ને દલીલ ન આપી શકાય. ભાઈ તમારે જરૂર શું છોખંડ જીતવાને? તો કે અમારું ચક્ર એવું છે ને કે મોટા ભાગના સરેન્ડર થઈ જાય. તો કે ચાલો સરેન્ડર થઈ ગયા એનો વાંધો નહીં, પણ ન સરેન્ડર થાય ને મારો શું કરવા? જવા દો ને, ભલે નહીં એનું રાજ ભોગવે. ઉદારતા એટલી ન રાખી શકો તમે સમ્યક દ્રષ્ટિ થઈને? તો કે હગો ભાઈ હોય તો નહીં, બાહુબલી હોય તો નહીં, ભરત રાજા એમ કે. ભરત રાજા એ ભવે જ ગયા ને, અને અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લીધું છે. મુનિ દશા લીધી એ ભેગી કેવળ જ્ઞાન, જેવું મુનિ દશા લીધી એ ભેગી કેવળ જ્ઞાન આવ્યું. એટલા જબરજસ્ત પુરુષાર્થી હશે, બાહુબલીને ન મૂકું કે? જુઓ તો ખરા વિચિત્રતા કેવી છે. કાલનું આવ્યું, અમારી દશા બહુ વિચિત્ર છે. એ તો ઓછી વિચિત્રતા દેખાડી છે કે મુંબઈમાં વેપાર જ કરે છે, ઓલા તો લડાઈ કરે, લાલ ઘૂમ આંખ થઈ જાય, આપી દે રાજ નહીં ચાલે, ફેરવીને વાત કરે,
છોડી
દે નહી તો શિરચ્છેદ કરી નાખીશ, મારી નાખીશ તને, શું કે ખૂન મારી નાખીશ એટલે ખૂન કરી નાખીશ, સમજ ખૂન કરે બોલો, ઠીક, બહુ આકરું પડી રહ્યું વાત, બહુ આકરું પડી રહ્યું. હા, એનું આત્મા બીજી જ રીતે કામ કરે, કસાઈ બીજી રીતે કામ કરે, નોકજો પાંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ એની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, મારી ઈચ્છા પ્રમાણે નથી કામ કરતી, એનું શું કરવું, વિચિત્ર વાત છે, એ એની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. શું? કેમ કે જેટલા અંશે જે વિતરાગતા છે, બાકીના અંશ છે એ કંઈ પોતાના કંટ્રોલમાં નથી. મર્યાદા એની જરૂર છે, રસની મર્યાદા જરૂર છે એમાં, તો એ કોણ સમજે? આટલી મોટી બારમાં ક્રિયા થતી હોય એ રસને સમજે કેવી રીતે? કોઈ કબૂલવા જ ન તૈયાર થાય, જગત તો કબૂલવા તૈયાર થતું જ નથી, એટલા માટે જગતમાં જ્ઞાનીઓની ઓળખાણ નથી થતી, એનું કારણ જ છે. લખ્યું છે કૃપાળુભાઈ, હા, અમે એવી પરિસ્થિતિમાં છે કે લોકો અમને ન ઓળખે એ સ્વાભાવિક છે, અમારી ઓળખાણ ન થાય એ સ્વાભાવિક છે, એવું સ્પષ્ટ લખે છે, આવશે ને એ પત્ર. શોગાનીજીને પ્રશ્ન કરે છો કે ધોબી છે એ સાધર્મી નહોતો, અને સીતાજી જ્ઞાની હતા, પત્ની હતા ને સાધર્મી હતા, તો એમને વાત્સલ્યનો અનુરાગ ન આવ્યો અને ધોબીનો પક્ષ કેમ કર્યો? આવો પ્રશ્ન કર્યો છે. તો કે જ્ઞાની કો કબ કેસા વિકલ્પ આતા હૈ ઉસકા કોઈ ઠિકાના નહીં, જા કોઈ જરૂરી નહીં કે વાત્સલ્ય હોવે, નહીં ભી હોવે તો ઉસકો ઉસકો જ્ઞાન દશા કો કોઈ બાદ નહીં હૈ, એ વિકલ્પ નો સ્વકાર છે. જા પતી ગયા, બિલકુલ વાત્સલ્ય અંગ બિલકુલ ખંડિત થયું નથી, છે એમ નહી, ખંડિત થયું નથી, અને એનો વિશ્વાસ સીતાજીનો હતો, દુનિયા નતો. સીતાજીએ ઓલા સારથીને એમ કીધું છે કે રામચંદ્રના હૃદયમાં મારા માટે એટલો ને એટલો પ્રેમ છે એ હું સારી રીતે જાણું છું, એને કઈ કઈ ફરક પડ્યો નથી, તેમ મારામાં પણ કઈ ફરક, એને દ્વેષ નતો આવ્યો, કેમ કે પ્રેમ હતો એટલે દ્વેષ નતો આવ્યો, બે ને દ્વેષ નતો થયો, તો વાત્સલ્ય તો રહી ગયું. પ્રેમ તો વાત્સલ્યનો જ અંશ છે, બીજો શું છે, રહી ગયું. હા, એને ઓળખતા હતા, બરાબર ઓળખતા હતા, તેમ જ્ઞાની રામચંદ્રજીએ સીતાને ઓળખતા હતા, સીતાજી ઉપર કઈ શંકા નહોતી, શંકાને લઈને ત્યાગ નહોતો કર્યા, નિશંકતા, તો કે તો અગ્નિ પરીક્ષા લઈને આવ્યા હતા, પણ છતાં ન લીધી હોત તો એ નિશંક જ હતા. જાહેરમાં અગ્નિ પરીક્ષા કર્યા પછી જગતના લોકોએ શંકા કરી, એની તો અગ્નિ પરીક્ષા ન કરી હોત તો એમને શંકા ન જાત, રામચંદ્રજીને ન જાત. વિકલ્પનું ઠેકાણું નથી કોઈનું, એટલે વિકલ્પનો ભરોસો કરવા જેવો નથી, વિકલ્પનું ઠેકાણું નથી માટે વિકલ્પનો ભરોસો કરવા જેવો નથી. આપણા અસ્તિત્વ ગુણની વાત ફરી ગઈ, કાલે લઈશું.